તારીખ 6/3/1999 શ્રી સમયસાર ગાથા 32 અને 33 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 367
જીવ અધિકારની 32મી ગાથા ટીકા મોહ કર્મ ફળ દેવાના સામર્થ્ય વડે પ્રગટ ઉદય રૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે અને તેના અનુસારે જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્મા એ ભાવ્ય છે તેને વેદજ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને સમસ્ત ભાવ્ય ભાવક શંકર દોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત કિરણો અને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્ય ભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને જે અનુભવે છે તે નિશ્ચયથી જીતમોહ જીન છે. આપણું વાક્ય આખું અહીંયા પૂરું થાય છે. શું કહેવા માગે છે? જ્યારે જ્યારે મોહકર્મનો ઉદય થાય છે ત્યારે આત્મા એ જોડાય છે, એમાં ઉદયમાં જોડાય છે, એટલે આત્માના પરિણામમાં પણ મોહ થાય છે. શાસ્ત્ર ભાષામાં કોઈને સમજાય ન સમજાય સાદી વાત આટલી છે. અંદરમાં મોહકર્મની પ્રકૃતિનો ઉદય આવે છે, જીવને ભાવમાં મોહ થાય છે, એમાં એ જોડાઈ જાય છે, ઉદયમાં જોડાય છે એટલે ભાવમાં પણ મોહ થાય છે, ઉદય અનુસાર પરિણામ કરે છે. આવી સ્થિતિ થઈ રહી છે, તેને કેવી રીતે મટાડવી? કે ભેદ જ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી ભેદ જ્ઞાન કરે તો મોહ ઉત્પન્ન જ ન થાય એમ કહેવું છે. જો જીવ ભેદ જ્ઞાન કરે તો મોહ ઉત્પન્ન જ ન થાય. ભેદ જ્ઞાનમાં એક સાથે ડબલ પ્રક્રિયા છે, પરથી જુદાપણું અને સ્વયંથી અભિન્નપણું, અને બંને એક સાથે થાય. જે પોતામાં અભેદ થાય તે પરથી જુદો થઈ જાય. પરથી જુદો થઈને ક્યાં જાય? પરિણામ ઉપયોગ ક્યાં જાય? કે આત્મામાં જાય. કેમ કે સ્વ અને પર બે જ પદાર્થ છે. એ રીતે જે પુરુષાર્થપૂર્વક ભેદ જ્ઞાન કરે છે, શું કહે છે, એને મોહ દૂરથી પાછો વળી જાય છે. મોહ ઉત્પન્ન થતો નથી, દૂરથી પાછો વળે છે એટલે મોહ ઉત્પન્ન જ થતો નથી. બસ થતો છે, મોહ ઉત્પન્ન થતો નથી. જ્યાં ભેદ જ્ઞાન કરે અને સ્વરૂપમાં અભેદ થાય એટલે મોહની ઉત્પત્તિ થતી નથી. એ રીતે મોહનો બળપૂર્વક એટલે પુરુષાર્થપૂર્વક મોહનો તિરસ્કાર કર્યો એટલે અનાદર કર્યો, ઉદયનો અનાદર કર્યો. એટલે જે ઉદયમાં જોડાય છે તે ઉદયનો આદર કરે છે. ઉદયમાં જોડાય છે તે ઉદયનો આદર કરે છે અને આત્માનો અનાદર અથવા તિરસ્કાર કરે છે. ઉદયમાં જોડાય છે તે ઉદયનો આદર કરે છે, આત્માનો અનાદર અથવા તિરસ્કાર કરે છે. જે આત્મામાં જોડાય છે તે આત્માનો આદર કરે છે, ઉદયનો તિરસ્કાર કરે છે. આમ સામે સામો છે વાત રે, વિવેક કરવાની છે. શું કરવાથી આપણું હિત થાય અને શું કરવાથી આપણું અહિત થાય, એટલો વિવેક કરવાની વાત છે. અનાદર કરવો એટલે ઉપેક્ષા કરવી. જેમ તમારા ઘરે કોઈ આવે, તમે હામું ન જુઓ તો શું થાય? આપણે એ ન સમજાય તો આપણે કોઈના ઘરે જઈએ, એ આવો આવજો તો ન કે, પણ હામું તમારે ન જોવે, તમને આવેલા જોઈને આડોઅવળું જોઈ જાય. શું થયું? અનાદર થયો કે ન થયો? તમારી ઉપેક્ષા થઈ, અનાદર થયો, તિરસ્કાર થયો. જાવ ખરા ફરીને, કોઈ ન જાય. એમ ઉદય છે, એ આગંતુક છે. નવો નવો કર્મનો ઉદય આવે છે. જીવ એનો અનાદર કરે, એને સામું ન જુએ, એને ગૌણ કરી નાખે સ્વરૂપનો આદર કરવા માટે, અને સ્વરૂપ સન્મુખ થાય, સ્વરૂપનો આદર કરે, તો એ ઉદય છે, એ ફરીને આવતો નથી. ફરીને ન આવે, અને જો આદર કરો તો ફરીને આવ્યા વિના. કેમ કે એ વખત નવું કર્મ એવું જ બાંધે, પાછો એવો જ ઉદય આવે. પુરુષાર્થ એમ કરવામાં પુરુષાર્થ જોઈએ છે, એમને એમ થતું નથી. આત્મામાં જે પરિણામની અંદર જોર થાય છે એને બળ કહે છે, પુરુષાર્થ કહે છે, એ સહજ જ થાય છે. એવું એક ગુણ છે, એનું એ પરિણામ છે. જોશથી કામ થાય, બળથી કામ થાય, જોરથી કામ થાય. ઉલ્લાસ આવે છે કે નથી આવતો? સંસારના કાર્યોમાં જ ઉલ્લાસ આવે છે કે નથી આવતો? એ ઊંધો પુરુષાર્થ છે, એ ઊંધો પુરુષાર્થ છે. શું અને આત્મકાર્યમાં ઉલ્લાસ આવે તો એ સૌનો પુરુષાર્થ છે. ફરીથી વધારે સ્પષ્ટ કરો.
વેદની કર્મના ઉદયમાં ભાઈ, વેદની કર્મના ઉદયમાં કેવી રીતે ઉપેક્ષા કરવાની? મને જોરદાર પગ દુખે છે.
એમાં શું છે, ભેદ જ્ઞાનનું જે સ્ટેજ છે એમાં જ્ઞાનનું અવલંબન પુરુષાર્થથી લેવાનું હોય છે. કેવી રીતે પુરુષાર્થ? કે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ ભીષ દેવાની હોય છે. પુરુષાર્થમાં પોતાના સ્વરૂપ ઉપર પરિણામની ભીષ આવે છે. આપણે પાંચ વાતમાં એક વાત ઉપર બળ નથી દેતા, ભીષ નથી દેતા. આનું શું? આની વાત કરો, આનું શું? જોડ દઈએ કે નહીં કોઈ એક વાતમાં? એમ હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ પોતાના જ્ઞાનમાં આત્મભાવ ઉપર, આત્મ સ્વભાવ ઉપર, આત્મ સ્વરૂપ ઉપર ભીષ આવે છે.
એટલે એકાગ્રતા કરવી
એને પુરુષાર્થ કહે છે. પછી ભીષ આવે તો એકાગ્રતા થાય, ભીષ ન આવે તો એકાગ્રતા, પુરુષાર્થથી એકાગ્રતા થાય. એકાગ્રતા થાય તો પુરુષાર્થ થાય, એમને પુરુષાર્થ થાય તો એકાગ્રતા થાય. અંદરથી ન થાય, વચ્ચેથી ન થાય. કણિકને ટૂંપીને તૈયાર કરો, પછી ગોણાની રોટલી વળાય. વચ્ચેથી પાણી નાખીને એને ટૂંપ્યા વગર લોંદો પકડી લ્યો તો એ લોંદામાં જો પાણી વધારે હોય તો પાટલી આરે ચોટે, ઉખડે નહીં વણતા વણતા. અને સૂકી હોય તતોડ પડવા માંડે, કટકા થવા માંડે. તો બરાબર ટૂંપીને એનો ચીકણો લોંડો કર્યો હોય, ચીકણો પિંડ કર્યો હોય, પછી જ એનું ગોણું કાઢીને રોટલી કરો તો થાય. વચ્ચેથી એમને એમ કરવા જ આવતો ન થાય. કામ તો કામની રીતે થાય. ઊંધો ઘડો છે આમ સવળો થાય, ઊંધો પીડ્યો છે આમ સવળો થાય. બીજી કઈ રીતે સવળો થાય કઈ કરી દો, થાય કોઈ બીજી રીતે? થાય નહીં. કેમ કે બીજું બીજી રીતે થવાનો કોઈ અવકાશ નથી. દરેક કામમાં એવું છે. એનું કારણ છે કે આ આત્મા સંસારમાં અનંતકાળથી ઊંધા પરિણામથી ઊંધી દશા કેળવાઈને અત્યારે વર્તમાનમાં ઊભો છે. હવે સવળું થવું હોય ત્યારે સવળી દશા કેળવવી જ પડે ને. એ તો કોઈ ચક્કર ફરે છે, ફેરફદુડી ફરે ને, ખૂબ ચક્કર 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 ખૂબ ફરે. હવે ચક્કર ફરતા ફરતા એને ખબર પડી કે આ ચક્કર ઊંધા ફરું છું, આમ ને આમ જ આમ ફરવા જોઈએ. હવે આમ ફરતો હોય બીજો સીધો આમ ફરવા માંડે ને રેઠો પડે, એને ધીમો પડવું પડે. બહુ જ સ્પીડથી ફરતો હોય એ ધીમો પડે, ધીમો પડ્યા પછી ઊભો રહી જાય. ઊભો રહ્યા પછી આમ શરૂ કરે તો પડે નહીં હેઠો, નહીં હેઠો પડે. એમ દશા કેળવ્યા વિના સીધો ત્યાગ કરીને જંગલમાં આવ્યો જાય, પરિણામ બગડી જશે.
છતાં પણ વેદની કર્મમાં સત્પુરુષને યાદ કરવા,
હા, ભૂમિકા અનુસાર છે. વેદનાનો ઉદય આવે તો બહુ શરૂઆત વાળાએ નાની પુરુષના ચરિત્રનું સ્મરણ કરવું જોઈએ. એ વાત ચોક્કસ છે. એટલે દરેકની યોગ્યતા અનુસાર ઉપદેશ છે. જેનું જે સ્ટેજ છે એ સ્ટેજ અનુસાર ઉપદેશ છે. એટલે જ્ઞાની છે એ સમજીને ઉપદેશ આપે છે કે તારે આ કામની વાત છે, તારા કામની આ વાત છે, તારા કામની આ વાત છે, તારા કામની આ વાત છે. અથવા કોઈ લાયક જીવ હોય તો અનેક વાતોમાંથી પોતાના કામની હોય તે ગ્રહણ કરે છે ને બાકીને એક બાજુ રાખે છે. હમણાં અત્યારે આપણા કામની આ વાત નથી, ઉપરના સ્ટેજની છે. એવી રીતે પ્રયોજનભૂત કાર્ય થવું જોઈએ. વર્તમાન જે પ્રયોજન હોય એ રીતે કામ થવું જોઈએ. આ પોતાને પોતાની મેળે શું જ આવે તો વાંધો નહીં, અને નહીતર કોઈ એ વિષયના જાણકાર તજજ્ઞ હોય એમ કે ભાઈ તમારે આ કામની વાત છે, તમારે આમ કરવાની જરૂર છે, તો એને જરૂર હોય એ પ્રમાણેનો ઉપદેશ અથવા પ્રયોગ આપે. તું આમ કર, તું આમ કર, તમારે આમ કરવું, આમ કર. દશા તો કેળવવી પડે છે. સીધું ભેદ જ્ઞાન કોઈ કરી ન શકે. સમયસારની રચનામાં ઉત્કૃષ્ટ મુમુક્ષુ જીવને લક્ષ્યમાં રાખીને ઉપદેશ છે. એટલે ભેદ જ્ઞાનનો જ ઉપદેશ છે. નીચેની કક્ષાની વાતો સમયસાર ગ્રંથમાં નથી. એટલે જે ઉત્કૃષ્ટ ભૂમિકામાં આવ્યા અને જેને સમયસાર વાંચ્યું એનું કામ થઈ ગયું. એમ કે કૃપાળુ દેવ છે, એમને સમયસારમાંથી આત્મજ્ઞાન થયું. ગુરુદેવ શ્રી છે, એને સમયસારમાંથી આત્મજ્ઞાન થયું. કેમ કે ઉત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચીને એ ગ્રંથ હાથમાં આવ્યો, એટલે કામ થયું. બીજા હજારો માણસોએ સમયસર વાંચ્યો, એક કરતા અનેક વાર કામ ન થયું. કેમ કે ભૂમિકા ન થઈ. હા, પણ જે ભૂમિકામાં પહોંચે એને લાભ થાય. ભલે ગ્રંથથી લાભ થવો, એ પૂર્વ સંસ્કાર હોય તો જ થાય. એટલે એ બંને મહાપુરુષો પૂર્વ સંસ્કાર અને પૂર્વભવમાંથી સંસ્કાર લઈને આવ્યા હતા, એટલે પાયમાં. અત્યારે કોઈ સીધો વાંચે તો કાંઈ એને ગ્રંથથી લાભ ન થાય. સંસ્કાર વગરનો જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે. એને સત્પુરુષના ચરણ સમીપમાં બેસીને આવો ઉપદેશ સાંભળવો જોઈએ, એવી શરત છે. એમને એમ કોઈ પોતાની મેળે વાંચીને જ્ઞાન પામી જાય, સંસ્કાર ન હોય ને, એ પણ બની શકવા યોગ્ય નથી. એ રીતે મોહનો તિરસ્કાર કરીને સમસ્ત ભાવ્ય ભાવક શંકર દોષ દૂર થવાથી, એટલે જે ઉદયથી માં પોતે ઉદયનો ખોરાક થઈ જતો હતો, ભાવ્ય થઈ જતો હતો, એટલે ઉદય ખાઈ જતો હતો આત્માને, શું ઉદયમાં પોતે પીવાઈ જતો હતો, એ પ્રકારનો દોષ બંધ થઈ જવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ. પછીના વાક્યો છે, ગયા આગલી ટીકા 31મી ગાથાની ટીકા પ્રમાણે છે, સવારે ચાલ્યું એ પ્રમાણે, કે પોતાના સ્વરૂપમાં એકત્વપણું છે એમાં જે નિશ્ચળ થાય છે, અને પોતાના જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્ય ભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને જે અનુભવે છે, પોતાના આત્માનો અનુભવ કરે છે. કેવો છે આત્મા? કે જે પોતાના જ્ઞાન સ્વભાવથી ના આધારે, જ્ઞાન સ્વભાવ વડે, એટલે જ્ઞાન સ્વભાવના આધારે જેટલા કોઈ અન્ય દ્રવ્યો છે અને એના ભાવો છે, એટલે પર્યાયો છે, એ બંનેથી વાસ્તવિકપણે પોતે જુદો છે એમ પોતાનો અનુભવ કરે છે. અને એવો અનુભવ કરે છે તે ખરેખર મોહને જેણે જીત્યો છે એવો જીત મોહ જીન છે, એવો છે. એને પણ જીન કહ્યો છે ભગવાન. સમ્યક પ્રકારે વિષય અને કષાય ઉપર જીત મેળવે તેને જીન કહેવામાં આવે છે. આ જીન શબ્દની પરિભાષા છે, ગુણવાચક છે. જીન શબ્દ છે એ ગુણવાચક છે. એમાં જે સર્વશ્રેષ્ઠ છે તેને જીનેન્દ્ર કહેવામાં આવે છે. ઇન્દ્ર એટલે સર્વોત્કૃષ્ટ. નીચેનાને જીન કહે છે, અરિયંત પરમાત્માની દશાને જીનેન્દ્ર દશા કહેવામાં આવે છે. પણ જીતતો 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 જીનેન્દ્ર થયો એમ છે. મોહને જીતતો 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 નિર્મોહી થયો, વિતરાગ થયો, તે જીનેન્દ્ર થયો, જે તે આત્મા જીનેન્દ્ર થાય છે. કેવો છે જ્ઞાન સ્વભાવ? કે આ સમસ્ત લોકના ઉપર તરતો છે, એટલે સમસ્ત લોકને જાણવા છતાં જુદો રહે છે. પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. સવારની ગાથાને શબ્દો એના એ જ શબ્દ એમણે આ ગાથામાં વાપર્યા છે. ત્યાં જીતેન્દ્રિય જીન કયો છે, અહીંયા જીત મોહ જીન કયો છે. બંનેમાં પોતાના સ્વરૂપના અવલંબને જ્ઞાન સ્વભાવ વડે ભિન્ન પડ્યો છે અને સ્વરૂપમાં નિશ્ચળ અથવા સ્થિર થયો છે. તે દુનિયાથી જુદો પડ્યો, સમસ્ત લોકથી જુદો પડ્યો, આખા જગતથી જુદો પડ્યો, કોઈની સાથે કાંઈ સંબંધ ન રહ્યો. જુદો પડ્યો ત્યારે કોઈની સાથે કાંઈ સંબંધ ન રહ્યો. આમ આયુષ પૂરું થાય ત્યારે ક્યાં કોઈની સાથે કાંઈ સંબંધ રહીએ છે? બહેનશ્રીએ એમના વચનામૃતમાં એક વાત એવી લખી છે કે જ્યારે આયુષ પૂરું થશે ત્યારે બધાના સંબંધ કપાઈ જશે, એટલે મરી જાય ત્યારે સંબંધ કપાય એમ કહે ને, તો પછી જીવતા જ મરી જાય ને એક વાર કે. જો તને જીવતા મરી જતા આવડે તો તને તારા સ્વરૂપનું દિવ્ય જીવન, નવું જીવન પ્રાપ્ત થાય. અને ઓલું સાંસારિક જીવન મરે, જીવન જો કે પરિણમન કયો. એટલે દરેક વખતે એમ વિચારવું, હું ન આવું તો બધું ચાલે કે ન ચાલે ચાલે. કેમ કે કોઈ એક મરી જવાથી બધા નથી મરી જતા, બાકીના બધાનું પ્રારંભ પ્રમાણે ચાલે છે. ન ચાલે એ ચાલે, પણ જીવને કરતા બુદ્ધિએ અને પોતાપણાની બુદ્ધિએ ખોટા પરિણામ થાય છે, નુકસાનકારક. ખોટા એટલે નુકસાનકારક પરિણામ થાય, હું આવું તો આમ થાય ને હું ન આવું તો આમ ન થાય, હું કરું તો આમ થાય ને નહીતર આમ ન થાય. વાત 100% ખોટી છે, એક તો કોઈ હાચી નથી. અમારા એક રિલેટિવ હતા, 15 વર્ષની ઉંમરે પિતાશ્રી નું ધ્યાન થઈ ગયા. 15 વર્ષનો છોકરો ને 4 બહેનો નાની, અને આર્થિક સ્થિતિ એકદમ સંકળાશવાળી. એવી સ્થિતિમાં ઘરના મુખ્ય માણસ કરતા હતા ચાલી લાગ્યા. પાછળથી સ્થિતિ સુધરવા માંડી. અત્યારે બંગલો ને ગાડી ને બધું છે, બેનું બહેનોને ઠેકાણે પરણાઈ ગયા, પોતાના લગ્ન થઈ ગયા, પૈસા આવી ગયા, અને હવે નિવૃત્ત થવાની તૈયારી કરે. જે સ્થિતિમાં શરૂઆત થઈ ત્યારે એમ કે હોય કામ બાકી છે, બધાય કામ બાકી છે, એને ભણવાનું બાકી, ભણવાનું બાકી, બહેનોને ભણાવવાનું ભણાવવાનું બાકી, બધું બાકી, પૈસા કમાવાનું બાકી, પૈસા નહીં, બધું બધું બાકી હતું. પ્રારબ્ધ પ્રમાણે થાય છે. અને કુદરતે જે થવાનું હોય પ્રારબ્ધ પ્રમાણે એ બને છે. એમાં આમ કરીએ તો આમ થાય ને આમ કરીએ તો આમ થાય એ બધી વાતો છે, કહેવાની વસ્તુ થાય તો પ્રારબ્ધ પ્રમાણે બધું બને છે. જે બને છે તે પ્રારબ્ધ પ્રમાણે, અને કુદરતના ઘરમાં ક્યાંય અન્યાય નથી. માટે કહેવાતી પ્રતિકૂળતા ઊભી થઈ હોય તો પણ એમ જ વિચારવું કે આપણા લાભનું કોઈ કારણ આની અંદર હોવું જોઈએ, આપણે એમ હોવું જ લેવું, નહીં તો ધ્યાન ન જાય. લાયક જીવને આ સંસારમાં પ્રતિકૂળતાઓ ઉત્પન્ન થવી તે તરવા બરાબર છે, નહીતર એને સંસારથી તરવાનો વિચાર જ ન આવે. દોડ્યો જ જાય, દોડ્યો જ જાય, દોડતો દોડતો દોડ્યો જેતી મનની દોડે. આનંદ ગંજીએ ગાયું છે, એટલો દોડે એટલો દોડે, જેટલી મનની દોડ હોય એટલો દોડે. પ્રેમ પ્રતિત ઢોકડી, તીર્થંકર દેવની સ્તુતિ કરી છે એમણે. ગુરુ ગમ લેજો રે જોડ જીનેશ્વર, ગાવું રંગ શું ભંગમાં પડશો પ્રીત. ધર્મનાથ ભગવાનનું સ્તમન કર્યું, ધર્મ જીનેશ્વર ગાવું રંગ શું. એમાં એક જ વાત છે, તો કોઈ ગુરુને ગોતી લે, ગુરુ ગમ લેજો રે જોડ, અને એની સાથે પ્રીત કરશો. આ ટૂંકામાં ટૂંકી રીત છે. બાકી બુદ્ધિ લગાડીને સમજવા જઈશ ને તો ગૂંચવાડા એવા ઊભા કરીશ કે પાછો એ ગૂંચવાયેલું ઉત્તર સરખું કરવું મુશ્કેલ પડશે. કૂતર ઘૂંચવા જાય ને તો એની ઘૂંચ કાઢવામાં વધારે ટ્રબલ પડે. એમ હિસાબમાં ગોટાળો થાય ત્યારે પછી હિસાબ ચોખ્ખો કરવો મુશ્કેલ પડે. સીધે સીધું હોય તો વાંધો નહીં, ખતવી નાખે ને કરી નાખે. ફાલકા ઉપર પડ્યું તો ઉતર સીધું આવી જાય રીલ ઉપર, ઘૂંચવા પછી મુશ્કેલ. એટલે કોઈ દિવસ સીધું વાંચીને ઘૂંચવાડામાં પડવું નહીં. કેમ કે કહેવા માંગે કાંઈક ને સમજે કાંઈક, પછી એ કાંઈક સમજો એ કાઢવાની મહેનત બીજી પડે વધારાની. પછી વિપરીત ચાલે ને ગાડી, મોટે પાટે ચાલે ને, ઊંધા પાટે એન્જિન જોડાઈ ગયું પછી બધી ઊંધી દિશામાં ચાલે ગાડી, તો સીધી વાત છે. એટલે એમ કીધું ગુરુગમ જોઈએ આમાં. સમસ્ત લોકના ઉપર તરતો પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, પોતાનો ભગવાન આત્મા અંતરંગમાં પ્રગટ જ છે. દ્રષ્ટિ અંદર કરે તો સ્પષ્ટ પ્રકાશમાનપણે પોતે પોતાને અનુભવે છે, નહીતર અંતરંગમાં સદાય પ્રકાશમાન હોવા છતાં, પ્રત્યક્ષ હોવા છતાં પોતાને માટે કાંઈ જ નથી, શૂન્યવત છે એવી હાલત છે. અવિનાશી શાશ્વત પોતાથી જ સિદ્ધ, સ્વતઃ સિદ્ધ, પ્રાપ્ત કરવાનો કોઈ કારણ નથી, પ્રાપ્ત જ છે. સિદ્ધ એટલે પ્રાપ્ત, સિદ્ધિ એટલે પ્રાપ્તિ. પોતાનું સ્વરૂપ પોતાને પ્રાપ્ત જ છે. કેવું સ્વરૂપ છે? જેવું ભગવાનનું સ્વરૂપ છે, એવો ભગવાન આત્મા છે. ફક્ત જોતો નથી, એને જોવાનો છે. બીજે જોવે છે એને કહે છે કે તું તને જો. તારું સ્વરૂપ તો મોજુદ જ છે, હયાત છે, પ્રાપ્ત જ છે. એવો પરમાર્થ સત એટલે વાસ્તવિક હયાતી ધરાવતો આત્મા, એવો જ્ઞાન સ્વભાવી છે. એ ભગવાન છે, એ જ્ઞાન સ્વભાવી છે. આ રીતે ભાવ્ય ભાવક ભાવના શંકર દોષને દૂર કરીને બીજા પ્રકારની નિશ્ચય સ્તુતિ એટલે ખરી તીર્થંકર ભગવાનની સ્તુતિને કહી છે. અહીંયા મોહને દૂર કરે છે ને ભગવાનની સ્તુતિ કરી, મોહ રાખીને કરે એને ભગવાનની સ્તુતિ કરી નથી. ભગવાને કરી હોય તો ભગવાને માન્ય રાખી નથી. શંકર એટલે ફેલશેલ થવું, એડલ્ટ્રેશન. શંકર એટલે ભેલશેલ, આમ છે બિયારણ આવતા શંકર ચાર ને પુરાણો ક્રોસ બિડિંગ કરે છે, એક થી બીજામાં ભેળવે અને શંકર કે છે. એમ મોહ ઉદ્ગળ પરમાણુની પ્રકૃતિ, જીવ જ્ઞાન સ્વભાવી, પોતાના સ્વરૂપના બેભાનપણાને લીધે પોતે મોહી પોતાને માને છે. હું સંસારી, હું રાગી, હું મોહી, એમ પોતાનો અનુભવ કરે છે. સ્વરૂપને ભૂલીને હું ફલાણો ફલાણો, મારી આ ફરજ, મારું આ કર્તવ્ય, સ્વરૂપને હા ભૂલી ગયા. આત્મા કેવળ ફક્ત માત્ર જ્ઞાન સ્વભાવી છે, આ સિવાય બીજું કાંઈ એને લેવા દેવા કોઈની સાથે કાંઈ નથી. અત્યારે આપણે એમ માની કે આપણા કુટુંબ સાથે આપણે ઘણો સંબંધ છે, તો કે એવા અનંતા કુટુંબ મૂકીને આવ્યો છે. અત્યારે એ કુટુંબના જીવો તને ઓળખવાય તૈયાર નથી, અને કુટુંબી જન તરીકે સ્વીકારવાય તૈયાર નથી. હવે શું કરીશ? અને કાલ સવારે અત્યારે જેને તું વળગ્યો છું એ પણ એમ જ કરવાના છે. પ્રત્યક્ષ સંસારમાં દેખાય છે, કોઈ પ્રિયજન મરી જાય છે ત્યારે થોડાક દિવસ લાગે છે, પછી એ બાકીના કુટુંબીઓ રંગરાગમાં પોતાના રંગરાગમાં મસ્ત થઈને ફરતા હરતા જોવામાં આવે છે. જાણે કાંઈ બન્યું જ નથી, એમ સપનું પૂરું થઈ ગયું, એમ પૂરું. એક પત્ની મરી જાય ત્યારે એને ઘણો દુઃખ થાય, તો થોડા વખત પછી એમ થાય કે હવે મારે બીજી પત્ની હોય તો હારે, અને એકલા એકલા નથી બનતું. ક્યાંય ગયો એનો પ્રેમ બધો? આવે છે 128 પત્રમાં આવે છે, જેના વગર એક ક્ષણ પણ હું નહીં જીવી શકું એવી કલ્પના કરેલી, એના વિના અનંતકાળ થયા હજી જીવ્યો છું, જીવતો છું. એકવાર એવો અનુભવ કર્યો કે આના વગર હું એક ક્ષણ પણ હવે જીવી નહીં, એના વિના અનંતકાળ સુધી પોતે જીવે છે, એ કંઈ ઓછું આશ્ચર્ય છે? તેને ત્યારે ખબર પડે છે કોઈ કલ્પના હતી, બીજું કાંઈ નહોતું. હાવ પોકળ કલ્પના હતી, જીવ જો વિચાર કરે તો જરૂર એને આ સંસાર ઉપર વૈરાગ્ય આવ્યા વિના કાંઈ સાર નથી આમાં. કોઈ એમ તો ભાઈ મારી પાછળ મરી પડે છે કે એ બધું સમજવા જેવું છે? અરે હોય કાંઈ, મરી પડે તો અમારી પાછળ એ બધું સમજવા જેવું છે. પરિણામનો કોઈ ભરોસો નથી, પરિણામ એવા પલટો મારે, એવા પલટો મારે, વાત મૂકી દે નહીં ધારેલો પલટો મારે. ભરોસો કરવો હોય તો તારા ધ્રુવ સ્વરૂપનો કર, એક સમયના તારા પરિણામનો ભરોસો કરવા જેવો નથી, તો પછી બીજાનો તો ભરોસો કરવાનો સવાલ જ રહેતો નથી. એવા પરિણામ ફરી જાય છે તો બીજા ફરી જાય એમાં શું મોટી વાત છે? કે કાંઈ મોટી વાત નથી, બધા પલટતા પરિણામવાળા જ પદાર્થો છે. કોઈ એકના એક પર્યાય હંમેશા હંમેશા જોવામાં આવતા નથી.
પરિણામનો ભરોસો નહીં કરવો
એટલે એનો આધાર લેવાથી કંઈ ફાયદો નથી. જે પલટતી દશાઓ છે એનો આધાર લેવા જાય, દશા પલટી જશે પછી શું થશે? તમને તો આધાર મળશે ને, પછી હેરાન થઈ જઈશ. માણસ હોય, યુવાન માણસ હોય, તંદુરસ્ત હોય, હૃષ્ટપુષ્ટ હટ્ટુકટ્ટો શરીર હોય એમ કે હા, કાંઈ વાંધો નથી. આપણે ખાઈએ છીએ, પીએ છીએ, કમાઈએ છીએ, લહેર કરીએ છીએ, એમાં અચિંતા ચક્કર આવી ન પડે. હા, અચિંતો ચક્કર આવી ન પડે. શું થયું કે અમને ખબર ન પડી કેમ આમ થઈ ગયું. હવે એને તો વિશ્વાસ હતો મને કાંઈ હમણાં થાય એવું છે જ નહીં, એમાં અચિંતો થાય પછી શું થાય? શરીરે દગો દીધો, શું કે શરીરે દગો દીધો નહીં, તે ખોટો વિશ્વાસ કર્યો તો એટલે એમાં દગો થયો છે, બીજું કાંઈ નથી. વિશ્વાસ પાત્ર નહોતા એવા શરીર ઉપર તે વિશ્વાસ મૂક્યો, પછી એટલી બધી માનસિક અસર આવે ને, આવું થઈ જાય છે, અચિંતો આવું થઈ જાય કે ભાઈ થઈ જાય, હજી સમજવું હોય તો સમજી લે, અને કરવા જેવું હોય એ કરી લે. એ તો સારું થયું કે એટલી નોટિસ આવી, મિત્ર એવું તો જુવાન માણસો રહ્યા જાય છે. વીરેન્દ્રભાઈના ભાઈ મદ્રાસ, વીરેન્દ્રભાઈના ભાઈ છે ને મોટા ભાઈ ગુજરી ગયા ને, એના કરતા ગુજરી ગયા, અત્યારે તો થોડા વર્ષ થઈ ગયા, 42 વર્ષ હતા. અને 42 વર્ષે તો જરા દેખાવડા ને બહુ શરીર સારું હતું. કાંઈ આપણને એમ થાય કે શું કહેવાય, રાત્રે ઉઠીને બાથરૂમમાં ગયા ગયા, રાત્રે બાથરૂમ જવું પડ્યું, ગયા ગયા બાથરૂમમાં જ રહી ગયા, પથારી સુધી ન આવી ગયા, બેડરૂમ સુધી ન આવી, 42 વર્ષ ને સરસ ફર્સ્ટ ક્લાસ મજાનો સર, બહુ જરા ભાવનાવાળા હતા, કરતા સ્વાધ્યાયમાં બરાબર રસ લેતા હતા. કોના ઉપર વિશ્વાસ મૂકવો એ સવાલ છે. જો શરીર ઉપર પણ વિશ્વાસ રાખો તોય દગો દે છે, તો બીજાનો તો ભરોસો શું કરવો, કે બીજા શરીરવાળા જ આત્માઓ છે, કોના ભરોસે પડીશ? એનો અર્થ કે તું તારું આત્મકલ્યાણ કરવું હોય તો જે સમય હાથમાં છે એનો ઉપયોગ કરી લે, નહીં તો ત્રી ઇંચ ગતિ તો ઊભી છે તારું સ્વાગત કરવા માટે, ત્રીજ ગતિ તો ઊભી છે. કેમ કે હું કર્યું અત્યાર સુધી કે વેપાર ધંધો, હું વેપાર ધંધાનું ફળ હું કે ઢોર ઢાખર થવાનું, પશુ પક્ષી થવાનું, જાઓ બધું વેલકમના બોર્ડ લગાવીને ઊભા છે, આવો જલ્દી આવો, અમે તમારી રાહ જોઈને ઊભા છે. એ વગર ધંધો થાય કેવી રીતે, કયો થાય છે? તમારી ચીજના તમે વખાણ ન કરો તો કોણ લે? વખાણ સાચા કરો છો ખોટા એ વિચારી લેવા. એમ જ ચાલે છે, કેમ ચાલે છે એ તો સમજાવવાની જરૂર જ નથી, બધાનો અનુભવ છે. જરાક વિચાર કરે અને વિવેક કરે તો આત્મકલ્યાણ ન ચૂકે, મિત્ર આયુષ પૂરું થઈ જાય ને આત્મકલ્યાણ કરવાનું ચૂકાઈ જાય. આમ બને પાછું કાંઈ જોતો નથી, કોના હાથું કરું છું, શું કરવા કરું છું, જરૂર છે કે નથી એ કાંઈ ન જોવે, એમને માખું વેચીને દોડત દોડત દોડ્યો જેથી મનને દોડ કર્યા જ કરે. સવારથી આમ જોતી ઉદયને લાઈન લાગેલી છે, મોટી ક્યુ છે, આવ્યા જ કરે. આ કામ પૂરું થયા તો બીજું આવ્યું, બીજું પૂરું ન થયા તો ત્રીજું આવ્યું, ત્રીજું પૂરું ન થયા તો ચોથું આવ્યું. એટલા બધા બાંધ્યા છે કે ઉદય પૂરા થાય એવું નથી. અને રાહ જુએ કે આ ઉદય પૂરા થાય પછી આમ કરો એનો કોઈ દી વારો આવતો નથી. આ પરિસ્થિતિ એટલે અત્યારથી ઉદયનો તિરસ્કાર કરીને, ઉદયનો ગૌણ કરીને, અનાદર કરીને કામે લાગે અને નિજ પરમાત્માનો આદર કરે એને ડાપણ વાપર્યો, નહીતર મૂર્ખતા. એવું આ ગાથા સૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે, તેમાં મોહ પદ બદલીને તેની જગ્યાએ રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ કર્મ નો કર્મ મન વચન કાય એ બધા પદ મૂકીને 11 સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા, ને આપણે તો જેમાં મોહનું વ્યાખ્યાન કર્યું એવી રીતે બધાની સાથે ભેદજ્ઞાનનો વ્યાખ્યાન લેવું. અને શ્રોત્ર ચક્ષુ ઘ્રાણ સ્પર્શન અને સ્પર્શન એ 5ના સૂત્રો ઇન્દ્રિય સૂત્ર દ્વારા જુદા વ્યાખ્યાન કરવા, 11 ને 5 16 એમ 16 સૂત્રો જુદા જુદા વ્યાખ્યાન રૂપ કરવા, અને આ ઉપરથી ઉપદેશથી બીજા પણ પોતાના ભાવ અનુસાર વિચારવા. ભાવાર્થ જે મોહનો જે ઉદય થાય છે એને અહીંયા ભાવક કહ્યો છે. ભાવક જે મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિથી પોતાનો આત્મા એનો ભાવ્ય થઈ જાય છે, એનો ખોરાક બની જાય છે. તેને ભેદજ્ઞાનના બળથી જુદો અનુભવે તે જીતમોહ જીન છે. અહીં એવો આશય છે, ગાથાનો આશય શું છે કે શ્રેણી ચડતા મુનિરાજને મોહનો ઉદય અનુભવમાં જ ન રહે, સ્વરૂપમાં એટલી લીનતા રહીએ, અને જે પોતાના પુરુષાર્થથી એનો ઉપશમાદિ કરીને અનુભવ કરે છે, આત્માનો અનુભવ કરે છે, તેને જીત મોહ કયો છે. અહીં મોહને જીત્યો છે, મોહને જીત્યો છે, પણ સત્તામાં રહ્યો છે ત્યાં સુધી એને ઉપશમાયો છે એમ કહેવામાં આવે છે. એટલે અહીંયા ઉપશમ ભાવની વાત કરી છે. પછી 33ની ગાથામાં ક્ષાયિક ભાવની વાત કરશે, ક્ષય કરી નાખે છે. એટલે એમાં શું કહેવું છે, પુરુષાર્થના બે પ્રકાર છે, મોહ છે એ એક પ્રકારના પુરુષાર્થથી ઉપશમે છે ત્યારે પણ ઉદય નથી રહેતો એનો, અને બીજા એક પ્રકારના પુરુષાર્થથી ક્ષય પામે છે ત્યારે પણ ઉદય નથી રહેતો. ઉદય નથી રહેતો તે અપેક્ષા એ બંને અવસ્થા સરખી છે, પણ જેને ઉપશમ થાય છે એને ભવિષ્યમાં ઉદયમાં આવવાની સંભાવના છે, જેને ક્ષય થાય છે એને ઉદય આવતો નથી. આટલો ભાવિનો ફેરફાર છે, વર્તમાનમાં તો બે સરખા છે એમ છે, એમ સમજવા યોગ્ય છે. જેમ કોઈ દુશ્મન છે તે સામાનું જોર જોઈને હંતાઈ જાય તો એ મર્યો નથી, હજી જીવતો છે, પાછો લાગ જોઈને બારો નીકળશે. આ પોલિટિક્સમાં શું છે, જો તક ની રાહ જોવે છે, જેવી તક મળે એ ભેગો ચડી બેસે. તક ની રાહ જોવે છે કે નહીં, સામે પાર્ટીઓ એકબીજાને તક ની રાહ જોતા હોય, પણ ખલાસ થઈ જાય પછી વાત પૂરી થઈ ગઈ. એ મોહ છે એ સંતાયેલો બહાર આવે છે, મરી ગયો પછી ખલાસ, ક્ષય થઈ ગયો એટલે મરી ગયો. પછી એને ક્ષીણમોહ ગુણસ્થાન, 12મું ગુણસ્થાન આવે છે, એ ક્ષીણમોહ ગુણસ્થાન છે મુનિને, અને ઉપશમવાળાને 11મું ગુણસ્થાન આવે છે ઉપશમ મોહનું, ત્યાં બહુ ઉપશમ છે. એટલે જેનો પુરુષાર્થ થોડો નબળો છે એ 10માંથી 11માં ગુણસ્થાને આવે, જે ક્ષાયિક શ્રેણીએ ચડે એ 10માંથી 12માં ગુણસ્થાને આવે, 11માં ગુણસ્થાને ન આવે. 11માં ગુણસ્થાને આવે એનો મોહ પાછો ઉદયમાં આવી વળી પાછો 6-7માં ગુણસ્થાને આવી જાય. બેઠો છે પણ ક્ષય નથી પામ્યો,
ક્ષય પામ્યો હોય તો 12મું સિદ્ધ
થાય. આમ પણ બને છે
તો એને ટોટલ એને મારી નાખ્યો છે, જયારે
એટલે અંશે તો માર્યો છે, પણ બાકીનો છે જે અંશે છે એ પણ હજી ઉભો છે, જીવે છે, એટલે પાછો એ બળવાન થઈ જાય ખરો. માંદો પીડ્યો છે પણ હજી જીવે છે, અને માંદો પીડ્યો છે ને મરે છે એમાં ફેર કરો નહીં. એક દુશ્મન માંદો પડીને હજી જીવ્યો છે, અને એક માંદો પડીને મર્યો છે, બેમાં ફેર કરો નહીં. કેટલો ફેર છે? ના, એટલે ઉદયમાં બિલકુલ નથી, ઉપશમ વાળાને ઉદયમાં બિલકુલ નથી, પણ સત્તામાં છે. એની સત્તાનાશ નથી પામી, એટલે પાછો ઉદય આવવા યોગ્ય છે. જે સત્તામાં છે તે ઉદય આવવા યોગ્ય છે એમ કહેવું છે. ઉપશમ શ્રેણીએ ચડે એ અગિયારમાંથી પાછા વળે, સપક શ્રેણીએ ચડે એ દસમામાંથી સીધા બારમાં આવીને તેરમા ગુણ સ્થાને પરમેશ્વર પદને પ્રાપ્ત કરે. જરૂરી નથી, મિથ્યાત્વ થાય જ એવું જરૂરી નથી, થઈ શકે એ બની શકે, થાય જ એ જરૂરી નથી. છઠ્ઠે સાતમે આવી જાય પાછા ફરીને શ્રેણી માંડે, ક્ષાયિક શ્રેણી માંડે, ઉપશમ શ્રેણી પૂરી કરી પાછા ક્ષપક શ્રેણી માંડે, એવું બને. અને એવું ન પણ બને તો પછી પાછા ચોથે આવે, ચોથે થી વળી પાછા ઉપર ચડે, વળી પછી ચોથે થી એ લક્ષ્ય તો મિથ્યાત્વમાં આવે. એ બધી સંભાવના ખરી. એટલે મોહ જ્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી જોખમ છે. શું થયું? દુશ્મન જીવે છે ત્યાં સુધી જોખમ છે એમ કેવું છે. હા, અનંતતા છે અત્યારે નિગોજમાં, સાદી મિથ્યા દ્રષ્ટિઓ અનંતતા છે નિગોજમાં. હા, સ્વરૂપને ચૂક્યા, સ્વરૂપનો અનાદર કર્યો અને પૂતગળનો આદર કર્યો. સ્વરૂપને ચૂક્યા, સ્વરૂપનો અનાદર કર્યો, પરમાત્માનો અનાદર કર્યો. ભ્રાંતિ થાય છે, પુણ્યની રુચિ થાય છે, પુણ્ય ને પુણ્યના ફળની રુચિ થાય છે, અને આત્મરુચિ મટી જાય છે, રુચિ પલટો મારી જાય છે. આમ છે, માણસ માણસ નથી કે મને મને તો આ ગમે છે અત્યારે, એનો કોઈ ઉપાય નથી. સ્વતંત્ર છે જીવ. હવે ભાવ્ય ભાવક ભાવના અભાવથી નિશ્ચય સ્તુતિ કહેતી ક્ષપક શ્રેણી વાળાની વાત કરે છે. બોલો, શંકર દોષ દૂર કર્યો હતો, હવે અભાવ કરવાની વાત ચાલે છે. જીદ મોહ સદુ જૈયા ખીણો મોહો હવે જ સાહસ તૈયાહુ ખીણ મોહો ભણદી જીત મોહ સાધુ ક્ષય મોહ જ્યારે થાય છે નિશ્ચય વિદો થતી તે હને ક્ષીણ મોહ નામક થાય છે. જેણે મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ પામે, નાશ થાય, ત્યારે નિશ્ચયના જાણનારા તે સાધુને નિશ્ચયથી ક્ષીણ મોહ એ નામથી કહે છે. એને મોહનો ક્ષય કર્યો હવે, ત્યારે સત્તામાંથી મોહ ક્ષીણ થાય ત્યારે, નાશ પામે ત્યારે.
કયા ગુણ?
એ આઠમા ગુણસ્થાનથી શરૂ થાય. સપક શ્રેણી બે શ્રેણી તો આઠમા માંથી શરૂ થાય, ઉત્સમ શ્રેણી કે સપક શ્રેણી વચ્ચે. બે શ્રેણીનું ચડવું આઠમા ગુણસ્થાનથી છે, પણ પ્રકાર એના બે છે એમ કહેવાય. આ નિશ્ચય સ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી એટલે પૂર્વે જે કહ્યું તે અનુસાર આત્મામાંથી મોહનો તિરસ્કાર કરીને પૂર્વે જેવો કહ્યો તેવા જ્ઞાન સ્વભાવ વડે, જ્ઞાન સ્વભાવનું જે વર્ણન કર્યું, અન્ય દ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જીતમોહ થયો તેને જ્યારે પોતાના સ્વભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય એમ ભાવકરૂપ મોહ ક્ષીણ થાય ત્યારે ભાવે ભાવક ભાવનો અભાવ થવાને લીધે એક પણ થવાથી કંકોત્કીર્ણ નિશ્ચળ આત્માને પ્રાપ્ત થયેલો તે ક્ષીણમોહજીન કહેવાય છે. બોલો, જીતમોહજીન હતો, હવે ક્ષીણમોહજીન કહેવાય છે. આ રીતે ત્રીજી નિશ્ચય સ્તુતિ છે. લાંબુ વાક્ય છે, શું કહે છે કે આ નિશ્ચય સ્તુતિમાં એટલે કે પોતાના પરિણમનમાં અહીંયા ભગવાનની સ્તુતિને પોતાનું પરિણમન જ લીધું છે. પહેલા કહ્યું તે અનુસાર આત્મામાંથી મોહનો તિરસ્કાર કરીને મોહને સામું જોતો નથી, બહુ જોરથી તિરસ્કાર કરે છે. પૂર્વે જેવો કહ્યો તેવો જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જીતમોહ થયો હતો. પોતાનો સ્વાનુભવ કરવાથી જે જીતમોહ થયો એ જ આત્મા પાછો જ્યારે પોતાના સ્વભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી, આ પુરુષાર્થનો પ્રકાર બદલાણો એટલે સારી રીતે અવલંબન કરવાની વાત લીધી, મોહની સંતતિનો અત્યંત વિનાશ. સંતતિ એટલે એના પરિણતિ એક પછી થવું, તે એનો નાશ કર્યો, એવો નાશ કર્યો કે ફરીને તેનો ઉદય ન થાય એવો નાશ કરી નાખે છે. એવો પુરુષાર્થ જે કરે છે તેને મોહ ક્ષીણ થઈ જાય છે, એનો મોહ ક્ષય પામી જાય છે. તાત્પર્ય એ છે કે મોહનો ક્ષય જ કરી નાખવો. શું કરવું? મોહનો ક્ષય કરી નાખવો. એનો અર્થ એ થાય છે કે મોહનો ક્ષય કરી નાખે એવો મારો પોતાનો આત્મા છે ખરો, મારો આત્મા મોહનો ક્ષય કરે એવો છે, એવું બળવાન છે, એવું પુરુષાર્થ છે, એની અંદર થઈ શકે છે કે મોહનો પણ ક્ષય થઈ જાય.
ક્ષય કરવાની રીતિ
પ્રબળ અવલંબન, એટલે સારી રીતે અવલંબન એટલે પ્રબળ અવલંબન. અવલંબનની ડિગ્રીમાં ફેર, બળવાન અવલંબન એમ કહેવું છે. એક પરિણમનમાં ડિગ્રી ફેરે પરિણામ હોય છે, એવું બળવાન અવલંબન આવે કે મોહનો નાશ પામે, એવું અવલંબન આવે કે મોહ દબાઈ જાય, બે પ્રકાર બને એમ કે મોહનો ક્ષય થઈ જાય એની વાત કરે છે. એવું બળવાન અવલંબન લઈ શકે છે આત્મા, એ પણ આત્મામાં શક્તિ છે, આત્માનો પુરુષાર્થ છે, કરી શકે છે. હા, એમ લીધું છે ને ભાવના શબ્દ. સ્વભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી, ભાવના એટલે એકાગ્રતા, વિકલ્પ નહીં, હું સ્વભાવનો વિકલ્પ એ વાત નથી, આત્મકલ્યાણ સ્વભાવ એટલે આત્મ સ્વભાવ, એની ભાવના એટલે એમાં એકાગ્રતા, એ એકાગ્રતાનું સારી રીતે અવલંબન લેવાથી, સારી રીતે એકાગ્રતા થવાથી મોહનો ક્ષય થાય છે. લીનતા લીનતામાં ફેર છે, દર સ્પષ્ટ કરીએ જરા. મુનિરાજ છે એને છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવ્યા કરે. હવે સાતમા ગુણસ્થાન તો સાતમા ગુણસ્થાન છે, સાતમું ગુણસ્થાન એ સાતમું છે, છઠ્ઠું નથી. જેમાં નિર્વિકલ્પ દશા હોય છે શુદ્ધો ઉપયોગ, પણ એમાં બે પ્રકાર છે સાતમામાં. એક સાતમું એવું છે કે સાતમું આવ્યા પછી છઠ્ઠે આવી જાય પાછું, પણ એક સાતમું એવું છે કે છઠ્ઠે આવે જ નહીં, એ આઠ નવ દસ ઉપર શ્રેણી ચડવા માંડે. એવી રીતે આવે છે પુરુષાર્થ. પુરુષાર્થ આવે ત્યારે છઠ્ઠામાંથી સાતમામાં આવે, સ્વવિકલ્પમાંથી નિર્વિકલ્પમાં આવે, એ પુરુષાર્થ વગર તો આવે નહીં. પણ એમાં બે પ્રકાર છે, હજારો વાર છઠ્ઠામાં આવે સાતમામાંથી ઝૂલાની જેમ ઉપર જાય, એટલે સાતું વળી નીચે છઠ્ઠું, વળી સાતું વળી નીચે છઠ્ઠું. એમાં એકવાર એવું જોર કરે છઠ્ઠે આવે, એમ સાતમામાં બે ભેદ છે, એમ આઠ નવ દસ એમાં પણ ભેદ છે. ઉપશમ શ્રેણીનો પુરુષાર્થ હોય તો અગિયારમાંથી પાછો મળે, દસથી અગિયારમાં જાય. સાહિત શ્રેણીનો પુરુષાર્થ હોય તો દસથી તપીને બારમાંમાં જાય, અગિયારમાં આવે જ નહીં, ક્ષય કરીને તેરમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે. આવી રીતે પુરુષાર્થની તારતમ્યતા અનેક પ્રકારે છે. પુરુષાર્થ તો પુરુષાર્થ છે, પણ પુરુષાર્થની તારતમ્યતા અનેક પ્રકારે છે. પરમાત્મા થાય ક્યાં પાછા છઠ્ઠે સાતમે આવી જાય, અંતર લઘુ બૃહદ અંતર બે ઘડીનો પુરુષાર્થ છે. કલાક છે આસપાસનો, થોડો કલાકની આસપાસનો થોડો, હા કલાક કલાકની અંદર બે ઘડી 48 મિનિટ આસપાસનો સમય છે. ત્યારે ભાવક ભાવના ભાવનો અભાવ થવાને લીધે, એટલે મોહનો પછી મોહ ભાવક થઈને આત્માને ભાવે એ પ્રકાર ઉત્પન્ન થતો નથી. એટલે પોતાના સ્વરૂપમાં તન્મય થઈને એકપણું, એટલે તન્મયપણું પામીને નિશ્ચળ થયેલો પરમાત્માને પ્રાપ્ત થયેલો, તે ત્યાં પરમાત્માને પ્રાપ્ત થયો, પરમાત્મા દશાને પ્રાપ્ત થયો, તે ક્ષીણમો જીન કહેવાય છે. આ ત્રીજા પ્રકારની નિશ્ચય સ્તુતિ થઈ. આ બધી ભગવાનની અંદર તીર્થંકર ભગવાનની સ્તુતિ કહી છે. સાચી સ્તુતિ આવી હોય છે, પછી એમાં પ્રકાર ભલે જુદા જુદા, પણ આ સાચી સ્તુતિ છે, બાકીની સ્તુતિ સાચી નથી. આય સુંદર
દ્રવ્ય સકલ